भाई जिनेन्द्र प्रेरणा प्रकाशन ट्रस्ट रजू करे छे शांत सुधारस व्याख्यान माला व्याख्यान 20मु त्रीजी संसार भावना व्याख्यान 2 प्रवचनकार पूज्य मुनिराज श्री जिनचंद्र विजय जी महाराज बंधु त्रिपुटि प्रवचन स्थल कृष्णा नगर तीजी पवेलियन महालक्ष्मी मुंबई 26 प्रवचन समय तारीख 4 अगस्त 1987 ने मंगलवार
गलते का चिंता भवति पुनरन्या तदधिका मनोवाकाये विकृतिरतिरोसात्तरजस विपद्गर्ता वर्ते जटिति पतयालो प्रतिपदं नजन्तो संसारे भवति कथमाप्यर्ति विरति
परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज शांत सुधारस नामना ग्रंथमां ज्यां सुधी आपणे आपणी मनस्थितिनुं परिवर्तन न करीए जातने अने जगतने साचा अर्थमां समझवानी दृष्टि न केळवीए त्यां सुधी क्यारेय पण आपणने शांतिनो अनुभव थई नहीं शके। शांतिनो अनुभव करवो छे तो योग्य दृष्टिनुं घडतर करी लेवुं जरूरी छे। जातने अने जगतने साचा अर्थमां जोई लेवानुं छे। केवी रीते ए समझण प्राप्त करवी એ માટે વિનય વિજયજી મહારાજ ભાવનાઓનો માર્ગ બતાડે છે અને એમાં સૌથી પહેલી અનિત્ય ભાવના, બીજી અસરણ ભાવના એમણે રજૂ કરી। ગઈકાલથી આપણે ત્રીજી ભાવનાનું ચિંતન શરૂ કર્યું છે। ત્રીજી ભાવનાનું નામ છે સંસાર ભાવના। જે સંસારની અંદર આપણે જીવન જીવી રહ્યા છીએ, જ્યાં આગળ અનિત્યતા અને અસરણતાનું કલંક ડગલેને પગલે આપણને સતત સતાવતું રહે છે, એ સંસાર વાસ્તવિક સ્વરૂપમાં કેવો છે એનું ચિંતન આ ત્રીજી ભાવનામાં કરવાનું છે। અને એ માટે એમણે પહેલા તો બે ભેદ પાડ્યા, આભ્યંતર સંસાર અને બાહ્ય સંસાર। બહારનો જે સંસાર આપણને દેખાય છે એનું પણ કારણ જો કોઈ હોય તો તે આપણો આભ્યંતર સંસાર છે, આપણા અંતરમાં ઘર કરી ગયેલી કેટલીક વૃત્તિઓ છે, એના કારણે બાહ્ય સંસારની નિષ્પત્તિ થઈ છે। જૈન દર્શન અહીં આગળ એક માન્યતા પ્રસ્તુત કરે છે। સામાન્યથી હિન્દુ સમાજની અંદર, હિન્દુ દર્શનની અંદર જગત જે કંઈ ચાલી રહ્યું છે, જગતને જગતના કર્તા તરીકે ઈશ્વરને માનવામાં આવે છે કે ભાઈ ઈશ્વરે આ દુનિયા બનાવી છે, એ એનું સંચાલન કરી રહ્યો છે। અહીં આગળ જૈન દર્શનની માન્યતા થોડીક જુદી પડે છે। જૈન દર્શન એમ કહે છે કે ઈશ્વર છે, પરમાત્મા તત્વ છે, પણ પરમાત્મા જગતના કર્તા છે એમ ઈશ્વરમાં જૈન દર્શન માનતું નથી। આ પણ એક ગેરસમજ છે। આજે ઘણા બધા વર્ગની અંદર ઘણા લોકો આજે એવી માન્યતા ધરાવે છે કે ભાઈ જૈન દર્શન તો નાસ્તિક દર્શન છે, જૈન દર્શન નિરીશ્વરવાદી છે, એ તો ઈશ્વરને માનતા નથી। પણ આ ગેરસમજ છે। જૈન દર્શન નિરીશ્વરવાદી છે જ નહીં, એણે હંમેશા પરમાત્મા તત્વનો સ્વીકાર કર્યો છે, અને માટે જ તો એ પરમાત્માની ભક્તિને જૈન દર્શનમાં પણ સ્થાન છે। માટે જ હજારો વર્ષ જૂના પરમાત્માના મંદિરો અને મૂર્તિઓ એ એનો બોલતો પુરાવો છે। જૈન દર્શન નિરીશ્વરવાદી નથી, પરંતુ ઈશ્વર અંગેની એની જે કલ્પના છે, એની જે માન્યતા છે, એની જે ધારણા છે, એ થોડીક જુદી પડે છે। ઈશ્વરને માન્યા, ઈશ્વરને જગતના કર્તા તરીકે જૈન દર્શન નથી માનતું કે ભગવાને આ દુનિયા બનાવી છે, એમણે ક્રીડા કરી અને આ દુનિયાનું સર્જન કર્યું, આ દુનિયાનું સંચાલન ભગવાન કરી રહ્યા છે, એવી માન્યતાથી જૈન દર્શન જુદો પડે છે। જગતના કર્તા તરીકે નહીં, જગતના દ્રષ્ટા તરીકે પરમાત્માને માની રહ્યું છે જૈન દર્શન। જો કર્તા માનવામાં આવે ઈશ્વરને તો કેટલીક સમસ્યાઓ અને કેટલાક પ્રશ્નો ઉભા થાય છે। જેમ કે જો ભગવાને આ દુનિયા બનાવી તો સવાલ એક પહેલા તો એ ઉભો થશે કે ભગવાનને કોણે બનાવ્યા, ભગવાન ક્યાંથી આવ્યા. બીજી વાત, ભગવાને દુનિયા બનાવી તો શેમાંથી બનાવી, તો એમાં પણ જુદી જુદી માન્યતાઓ આજે પણ હિન્દુ સમાજમાં ચાલી રહી છે કે ભાઈ એક ઈંડુ હતું અને એ ઈંડામાંથી ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. તો વળી પાછો સવાલ આવશે કે સૃષ્ટિનું સર્જન ઈંડામાંથી કર્યું, ઈંડુ ક્યાંથી આવ્યું? પ્રશ્ન છે. ક્યાંક તો તમારે અટકવું જ પડશે, ક્યાંક તો એનો ઉત્તર નહીં આપી શકાય એવી પરિસ્થિતિમાં આપણે પહોંચી જવું પડે છે. અને બીજી વાત કે ઈશ્વર અંગેની માન્યતા શું છે આપણી? ઈશ્વર એટલે કેવું કેવું તત્વ છે? ઈશ્વર એ સર્વશક્તિમાન તત્વ છે? તો કે હા છે. સર્વશક્તિમાન એવા ઈશ્વર જો આ દુનિયાનું સર્જન કરતા હોય તો આટલી બધી વિચિત્ર અને દુઃખોથી ભરેલી દુનિયાનું સર્જન કરવાની એને શું જરૂર પડી? સર્વશક્તિમાન એવું આ ઈશ્વર તત્વ, પરમાત્મા તત્વ, એને એને આપણે કેવું માનશું? એ કરુણાવંત છે કે કઠોર હૃદયના છે ભગવાન? ઈશ્વરનું સ્વરૂપ શું? જો કરુણા છે એના હૃદયમાં એક બાજુ, અને બીજી બાજુ જો એ સર્વશક્તિમાન તત્વ છે તો જ્યાં કરુણા હોય અને જ્યાં પૂર્ણ શક્તિ હોય, શક્તિમાન તત્વ હોય, તો એ શા માટે દુનિયામાં કોઈ પણ જીવને દુઃખી બનાવે? શા માટે અનેક જાતની વિષમતાઓનું સર્જન કરે? અનેક જીવોનું જીવન પણ મુશ્કેલ બની જાય એવી પરિસ્થિતિનું નિર્માણ શા માટે થવા દે? આ બધા પ્રશ્નો ઉભા થાય છે. આમાં તો ઈશ્વરનું ઈશ્વરત્વ કલંકિત બની જાય છે કે આ તે કઈ જાતનો ઈશ્વર કે આવી દુઃખી બનાવી દુનિયા? ભગવાન અને બીજાને દુઃખી કરે, ભગવાન અને કોઈકને મુશ્કેલીમાં મૂકે, એમાં પરમાત્માનું સ્વરૂપ થોડુંક કલંકિત થાય છે. અને એમની જે કરુણા છે એ કરુણાને આપણે ભૂલી જવી પડે એમ છે. આવા કેટલાય કારણોસર જૈન દર્શને આ એક પલ્લવ સિદ્ધાંત સ્થાપિત કરી દીધો કે વિશ્વના સર્જક તરીકે ઈશ્વરને માનવાની જરૂર નથી. સૃષ્ટિનો એ સર્જક નથી, જગતના કરતા નથી, એ માત્ર દ્રષ્ટા છે, જ્ઞાતા અને દ્રષ્ટા એવા ઈશ્વર છે, પરમાત્મા છે. તો પછી આ સંસાર ક્યાંથી ચાલ્યો એનો જવાબ જૈન દર્શને આપ્યો છે. એણે કેટલીક વસ્તુઓને પાયામાંથી ત્રણ સિદ્ધાંતો પહેલા સ્થાપિત કર્યા જૈન દર્શને. અણાઈ ભવે, અણાઈ તમ સંજોગ નિવત્તિએ, દુઃખ રૂવે દુઃખ ભલે દુઃખાણુ બંધે. એણે કીધું કે જીવ અનાદિનો છે, પહેલા તો એ જીવનો સંસાર અનાદિનો છે અને એ સંસાર અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. આ ત્રણ પાયાના સિદ્ધાંતો જૈન દર્શને પહેલા બતાવ્યા કે ભાઈ આત્મા જીવ અનાદિનો છે, એની કોઈ આદિ નથી. ક્યારથી છે આ જીવ, ક્યારથી છે આ સંસાર, એમ કોઈ પણ પ્રશ્ન પૂછે તો જૈન દર્શને એને માટે આ એક જ જવાબ આપ્યો છે કે જીવ પણ અનાદિનો છે અને જીવનો સંસાર પણ અનાદિનો છે, એની તમે આદિ નહીં કલ્પી શકો, કારણ કે એનો કોઈ અંત આવે એમ જ નથી. જો તમે આદિ માનશો, એની ઉત્પત્તિ માનશો, તો એ ઉત્પત્તિ ક્યાંથી રહી, શેમાંથી રહી, એ પ્રશ્ન આવશે. કોઈ તમને પૂછે કે ભાઈ પેલા વૃક્ષ કે પેલા બીજ, તો શું જવાબ આપશો તમે? જો તમે કહેશો વૃક્ષ, તો વૃક્ષ ઉભું શેમાંથી થયું? બીજમાંથી ને, ફળના. તો એ બીજ આવ્યું ક્યાંથી? ફળ વિના બીજ હોય? પેલી મરઘી કે પેલું ઈંડું? ઈંડા વિના મરઘી ન હોય ને મરઘી વિના ઈંડું ન હોય, કોઈ અંત નથી, એનો કોઈ જવાબ નથી આપણી પાસે કે પેલા મરઘી કે પેલા ઈંડું હતું. ચાલ્યા જ જાઓ કે ભાઈ મરઘી, મરઘી તો કે ઈંડામાંથી આવી, ઈંડું તો કે મરઘીમાંથી આવ્યું, એ મરઘી તો કે ઈંડામાંથી આવી, ગમે એટલા પાછળ જાઓ, કોઈ એનો એન્ડ નથી, કોઈ એનો જવાબ નથી. અને ત્યાં આગળ આવી કેટલીક બાબતોની અંદર અનાદિત્વનો સિદ્ધાંત ભારતીય સંસ્કૃતિએ સ્વીકારેલો છે. કોઈક વસ્તુને તો તમારે સહજ નિષ્પત્તિ કે એની અનાદિત્વ માની લેવું પડે છે. એમ જૈન દર્શને કીધું કે જીવ અનાદિનો છે, બસ વાત પૂરી થઈ ગઈ. એની આદિને તમે શોધવાનો પ્રયત્ન ન કરો. જીવ અનાદિનો છે તો એ જીવ જ્યાં જીવન જીવી રહ્યો છે એ આ સંસાર, એ સંસાર પણ અનાદિનો છે. એટલે હવે એમાંથી કોણે બનાવ્યું ને કેમ બનાવ્યું ને આ બધા પ્રશ્નોનો ત્યાં એન્ડ આવી જાય છે. અને એ અનાદિનો સંસાર અનાદિકાળના કર્મ સંયોગના કારણે ચાલી રહ્યો છે. કર્મ નામના કેટલાક પૂતગલો છે કે જે પૂતગલોની સાથે જીવાત્મા સંપર્કમાં આવે છે ત્યારે એ બેના સંપર્કના કારણે કેટલીક વિષમતાઓ અને વિચિત્રતાઓ ઉભી થાય છે. પૂતગલો અનેક પ્રકારના છે, માટે એ પૂતગલના સંયોગના કારણે ઉભા થતા સંયોગો પણ અનેક પ્રકારના રહેવાના છે. કોઈક જીવને અમુક જાતનો પૂતગલ સ્પર્શ્યો તો એના જીવનમાં અમુક જાતની ઘટના જોવા મળશે. બીજા કોઈ જીવના જીવને બીજી જાતના પૂતગલો પ્રાપ્ત થયા તો એના જીવનની અંદર કંઈક પરિવર્તન જોવા મળશે. એટલે જે કઈ વિષમતાઓ છે એ વિષમતાઓનો સર્જક ઈશ્વર નથી, વિષમતાઓ કર્મ પૂતગલોના કારણે છે. અને કર્મ પૂતગલો અનેક પ્રકારના છે, એ અંગેની તો વાત આપણે આગળની આઠ સાતમી આઠમી અને નવમી ભાવનામાં વિસ્તારથી વિચારવાની છે, અત્યારે મારે એનું લંબાણ નથી કરવું. પણ આ રીતે જૈન દર્શને પાયાના પહેલા આ ત્રણ સિદ્ધાંતો સ્થાપિત કર્યા કે અણાઈ જીવે અણાઈ જીવસ્ત ભવે અણાઈ કમ સંજોગ નિવૃત્તિએ. જીવ અનાદિનો છે, સંસાર અનાદિનો છે, અને અનાદિ કાળના કર્મ સંયોગના કારણે આ સંસાર ચાલી રહ્યો છે. જગતનો કોઈ સર્જક છે એવું માનવાની જરૂર નથી, એ અનાદિકાળથી પ્રવાહ ચાલતો જ રહ્યો છે. પરમાત્મા ઈશ્વર એ જગતનો દ્રષ્ટા છે અને જ્ઞાતા છે. અને આ જે સંસાર છે આવો અનાદિકાળથી ચાલતો, એ સંસાર કેવો છે એને માટે પણ ત્રણ શબ્દો વાપરવામાં આવ્યા કે સંસાર દુઃખ રૂપે દુઃખ ફલે દુઃખાનુબંધી. એ દુઃખ રૂપ છે, સ્વયં દુઃખ ફલક છે. વર્તમાનમાં પણ દુઃખ રૂપ છે, સંસાર જેમ જેમ વધતો જાય તેમ તેમ એ દુઃખ એના ફળ રૂપે પણ દુઃખ જ પ્રાપ્ત થવાનું છે. દુઃખ રૂપ છે, દુઃખ ફલક છે, અને ત્રીજી વાત દુઃખાનુબંધી. એ પરંપરા પણ દુઃખોની જ ઉભી કરનાર છે, દુઃખના અનુબંધો સર્જનાર છે. આ ત્રણ વાતો પણ જૈન દર્શનની અંદર સ્વીકારી લેવામાં આવી. દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી એવો આ સંસાર છે. એવો આ સંસાર બે પ્રકારનો છે, આભ્યંતર સંસાર અને બાહ્ય સંસાર. આભ્યંતર સંસાર પણ દુઃખરૂપ છે. ગઈકાલે આપણે એના બે સ્વરૂપો વિચાર્યા, લોભ અને તૃષ્ણા. એ દુઃખરૂપ કે સુખરૂપ, જેના અંતરમાં લોભ જન્મી ગયો, જેના અંતરમાં તૃષ્ણાઓ અમર્યાદ બની ગઈ, વાસનાને લાલસાઓ લપકારા મારવા માંડી, એ વ્યક્તિના જીવનમાં સુખની અનુભૂતિ થવાની કે દુઃખની અનુભૂતિ થવાની? દુઃખરૂપ છે. અને જેમ જેમ એ ભોગના માર્ગે આગળ વધતો જાય તેમ તેમ પરિણામે પણ શક્તિઓનો અને શાંતિનો ઘસારો જ મળવાનો છે, સિવાય કંઈ જ નથી. માટે દુઃખ ફલક છે. મેળવવામાં દુઃખ, ભોગવવામાં દુઃખ, ભોગવ્યા પછીના પરિણામમાં પણ દુઃખ. પરંપરા પણ દુઃખની સર્જનાર છે. આવો આ આભ્યંતર સંસાર જેટલો વિકરાળ બન્યો એના કારણે બાહ્ય સંસાર પણ ઘણો વધુ ને વધુ વિષમ બનતો ગયો છે. બાહ્ય સંસારની બહુ ચિંતા કરવા જેવી નથી. બાહ્ય સંસારની વિષમતાઓને ટાળવી હોય તો આભ્યંતર સંસારની વિષમતાઓને ટાળી દેવી જોઈએ. જેનું મન સુધર્યું એનું જીવન સુધર્યું, જેના ભાવ સુધર્યા એના ભવ સુધર્યા. ભાવ સુધારો, ભવ સુધરી જશે. મન સુધારો, જીવન સુધરી જશે. અને જો મનને સુધારતા ના આવડ્યું, મનને સાચવતા ના આવડ્યું, મનને સંભાળતા ના આવડ્યું, તો આપણું જીવન સચવાય, જીવન સંભાળાય એ અશક્ય વાત છે. ગમે એટલી કદાચ શક્તિઓ મળી પણ ગઈ હશે, પરંતુ મનની અયોગ્ય સ્થિતિના કારણે મળેલી એ શક્તિઓ પણ આપણને રવાડે ચડાવનારી બની જશે. પુણ્યના ઉદયથી મળેલી શક્તિઓ, એનો જો યોગ્ય ઉપયોગ થાય તો એ યોગ્ય ઉપયોગ કરનાર વ્યક્તિ પોતે પણ ઠરે અને બીજાને પણ ઠારે. પુણ્યના ઉદયથી પણ મળેલી શક્તિઓનો જો અયોગ્ય ઉપયોગ થાય તો એ અયોગ્ય ઉપયોગ કરનાર પોતે પણ બળે અને બીજાને પણ બાળે. યોગ્ય ઉપયોગ કરનાર ઠરે અને ઠારે, અયોગ્ય ઉપયોગ કરનાર બળે અને બાળે. અને જોઈ લો તમે સંસાર, સમગ્ર સંસારનું દર્શન કરી લો, જ્યાં ક્યાંય પણ શક્તિ છે અને એ શક્તિનો જો યોગ્ય સમન્વય નથી થયો, એ શક્તિનો જો યોગ્ય ઉપયોગ નથી થયો, તો એ કરનાર પણ ઠર્યો નથી અને બીજાઓને પણ એને ઠાર્યા નથી. ઠરવું છે અને અનેકને ઠારવા છે તો મળેલી શક્તિઓનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું પડશે. અને યોગ્ય ઉપયોગ તે જ કરી શકશે જેણે મનને સાચવી લીધું હશે, મનને કોઈક સાચો વળાંક આપી દીધો હશે. તે જ જો મનને વળાંક આપવામાં આપણે થાપ ખાઈ ગયા તો આપણે ભયંકર વિનિપાતના માર્ગે દસડાઈ ગયા વિના રહીશું નહીં. આજે મોટામાં મોટી મુસીબત આ થઈ ગઈ છે. આપણા જ્ઞાની પુરુષો કહે છે કે સંસાર દુઃખ રૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખાનુબંધી છે. એનું કારણ જ આ છે કે બહારનો આ દુઃખ રૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી સંસાર એ આ બગડી ગયેલા મનના ભાવોના કારણે ઉભો થયો છે. કારણ કે આભ્યંતર સંસાર આપણો બગડેલો છે, મન આપણું બગડેલું છે, કલુષિત અને કલંકિત બનેલું છે. એવા કલુષિત અને કલંકિત મનવાળા આત્માઓ સ્વયં પોતે શું શાંતિ પામી શકે, બીજાને શું શાંતિ પમાડી શકે? પુણ્યના ઉદયો જાગવા સહેલા પુણ્યના ઉદયથી શક્તિ મળે, સંપત્તિ મળે, સુખના સાધનો મળે, પણ શાંતિ અને સુખ ન મળે. શાંતિ અને સુખ તો મહાપુણ્યનો ઉદય જાગ્યો હોય તો જ મળે. સાધનો મળે છે પુણ્યના ઉદયથી, એ સાધનોનો સદુપયોગ કરવાની સદબુદ્ધિ મળે છે મહાપુણ્યના ઉદયથી. જ્યાં સુધી આ વાત નહીં સમજાય ત્યાં સુધી ગરબડો થતી જ રહેશે. આજે આમ બહુ મહત્વની વાત છે જે કંઈ પણ, પહેલી વાત તો આજે તો એથી આગળ વધવું પડે એમ છે કે જે કંઈ પણ મને મળ્યું છે એ પુણ્યના ઉદયથી મળ્યું છે, એટલી પણ આપણી શ્રદ્ધા પાકી ખરી કે એમાં પણ આપણે કોઈ આપણી જ હોશિયારી કે બીજું જ કંઈક માનતા થઈ ગયા છીએ? જે કંઈ પણ તમને સુખ મળ્યું, સંપત્તિ મળી, સુખના સાધનો મળ્યા, આ જે કંઈ પણ મેળવી શક્યા છો, શક્તિઓ મળી છે, એ શેનાથી મળી ભાઈ? પુણ્યના ઉદયથી કે તમારી હોશિયારીથી? તમને ખબર છે ઘણા હોશિયાર માણસો, બહુ બુદ્ધિશાળી માણસો, કાબેલ માણસો પણ બિચારા રખડતા હોય છે ને રઝડતા હોય છે, કોઈ ઠેકાણા એના પડતા નથી હોતા. અને ઘણીવાર સાવ અંગૂઠા છાપ માણસો પણ આ જોર કરી જાય તો ક્યાંના ક્યાંય પહોંચી જતા હોય છે. એ અભિમાનમાં રહેતા જ નહીં કે અમારી હોશિયારીથી અમને બધું મળ્યું છે, અમે આ બધું મેળવ્યું છે, અમે પ્રયત્ન કર્યો માટે આમ થયું છે, એ અભિમાન કરવા જેવું નથી. ભલભલા અભિમાન કરનારા માણસોને પણ એવી પછડાટો આપી છે ભાગ્ય કર્મે કે જે જ્યારે ક્યાંય નથી રહ્યા. મળ્યું છે એ પુણ્યના ઉદયથી મળ્યું છે, પહેલું સત્ય સ્વીકારવું પડશે. અને પુણ્યના ઉદયથી મળેલું પણ જીવનમાં શાંતિ તો જ આપી શકશે. એ જ આત્માઓ ઠરશે અને બીજાને ઠારશે કે જેના મહાપુણ્યના ઉદયો કોઈક જાગી ગયેલા.